रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। सहजानंद स्वामी महाराज की जय। કાલની સભાના પ્રશ્નો, એક દૈહિક દુઃખોમાં પણ સુખપૂર્વક કઈ રીતે જીવી શકાય?
કાલે ગુરુજી વાત કરી હતી કે શરીરમાં સુખ દુઃખ તો આવ્યા કરે, પણ ભગવાનની મરજી વગર કરતા તો નથી એમ માને, પ્રફુલ્લિત રહે માનતી તો દૈહિક દુઃખમાં પણ સુખમાં રહી શકે છે.
સરસ. ગ્રસ્તાશ્રમીઓને સુખી થવાની ચાવી શું?
ગ્રસ્તાશ્રમીઓ મોટા માણસો હારે, સત્તાધારી સુખી માણસો હારે, બધારે વ્યવહારમાં જો સારા સંબંધ હોય તો આપણે સુખ દુઃખમાં એ બધા મદદરૂપ થાય, એટલે બધારે મિત્રતા રહે.
બહુ સરસ. ભગવાનનું જ્ઞાન કોને થઈ જાય છે?
ભગવાનનું ચિંતન થવા લાગે છે, ભગવાનનું ભજન થવા લાગે છે, એટલે ઓટોમેટિક ભગવાનનું જ્ઞાન થઈ જાય છે.
જે અખંડ ભગવાનનું ચિંતન કરે છે ને, એને જ્ઞાન થઈ જાય છે. ભગવાન મનુષ્ય જન્મ ધારણ કરે છે, છતાં અજન્મ કેમ કહેવાય છે? તેઓ કર્માને આધીન નથી, તેઓ સ્વતંત્રપણે અહીંયા દેખાય છે પોતાની ઈચ્છાથી, એટલે જન્મા છતાં એ અજન્મા જ છે. કાલે ભક્તિ માતા પ્રત્યે અયોધ્યાવાસી બહેનોએ જે વાત કરી એમાંથી થોડીક કોણ કહેશે? એક તંબોળીની સ્ત્રી હતી વલ્લી, એણે આ બધી વાત બાઈઓ સાથે રહીને કરી કે તમે તો બહુ ભાગશાળી છો, તમારા પગલે અયોધ્યા બધું સુખી થયું છે, અમારામાં જે કાંઈ છે એ બધું તમારે લઈને છે, અને તમારા ઘનશ્યામ બહુ પ્રતાપી છે. આજ દિવસ સુધીમાં જેટલા અવતારો થયા, જેટલા ભક્તો બધા થયા, એમાં સૌથી આગળ આમની ગતિ છે, એવી બહુ વાતો કરી. પૂર પહેલું તરંગ 72મું સંવત 2067 શ્રાવણ સુદ પવિત્રા એકાદશી. આજે મંગળવાર છે, તારીખ 9/8/11. નગરજનો ધર્મને ઘેર આશ્વાસન માટે આવ્યા અને ધર્મદેવની સમજણ બહુ સરસ છે. ભક્તિ માતાએ દેહત્યાગ કર્યો તે સમયે જ ભક્તિ માતાનું જે પાર્થિવ શરીર છે તે પાર્થિવ શરીરને રામ 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 આવું બોલતા સૌ લોકોએ નનારમીમાં પધરાવી અને ધૂન બોલતા બોલતા રામઘાટની પાસે લઈ ગયા. રામ પ્રતાપજી વગેરે અને બીજા અપાર સંબંધીઓની ત્યાં ઘણી જ ભીડ થઈ, તેનો ગણતા પાર આવે નહીં. તે પછી તુલસી અને ચંદનના કાષ્ટ ચિતાની અંદર રાખીને અગ્નિદાહ ક્રિયા કરી, આ બધો એનો અંતિમ વિધિ કહેવાય. તુલસી ચંદનના બધા લાકડાની ચિતા કરી સુંદર, એમાં માતાના પાર્થિવ દેહને પધરાવ્યો, પછી અગ્નિ સંસ્કાર કર્યો. જ્યારે શરીરની ભસ્મ થવા લાગી ત્યારે ઘી અને શ્રીફળ નાખ્યા. પછી રામ પ્રતાપજીએ સરિયુના જળથી ટાઢી ઠારી, સરજીનું જળ લાવે અને જે સળગતું હોય ને, બળી રહેવા આવે ને, તેમાં પાણી રેડે અને એમાંથી ફૂલ વીણી લે, એને ટાઢી ઠારી કહેવાય. પછી વાની વેતે જળે નાખી, પછી શું કરે, બાકીનું બધું ત્યાંથી ઢહડી અને નદીમાં નાખી દે. જ્યાં જ્યાં નદી કાંઠે અગ્નિ સંસ્કારો થાય છે ને, ત્યાં આવું હોય, તે કોલસા બળતા હળગતા એ બધું રાખોડી સહિતે વાણીમાં નાખી દે. ફૂલ લઈને સરજુમાં વહાવી દીધા. જાણો થોડાક ફૂલ લઈ લે, પછી એ કંઈક વિધિપૂર્વક અનુકૂળ સમયે એમને યોગ્ય હોય તે તે સ્થળોમાં પધરાવે. એ અસ્થિ પધરાવ્યા કહેવાય. પછી બધાએ સ્નાન આદિનો વિધિ કર્યો. સુવાસિની બાઈ આદિ અપાર સ્ત્રીઓ સરજુમાં સ્નાન કરીને પછી જ્યારે ઘરના દરવાજે પહોંચી ત્યારે રામ પ્રતાપજી, તેમની સાથે રહેનારા શ્રેષ્ઠ બ્રાહ્મણો અને અયોધ્યાવાસી ઘણા મોટા માણસો ભક્તિમાતા નિમિત્તે શોક પ્રગટ કરવા સાથે આવ્યા. બધા ત્યાં ભેગા થઈ ગયા. તે બધા ચાલીને ધર્મદેવને ઘેર આવ્યા અને સૌએ મળીને લૌકિક રીત કરી ખરખરો કર્યો. વારે થઈ ને હજી તો ઈચ્છારામ નાના દીકરા તો હાવ નાના છે ને ઘનશ્યામ તો કાંઈ મોટા નથી. અરે રે આવા ભક્તિ દેવી પૂરું પચા વરઈ નો રિયાન, આવા તો આખા અયોધ્યામાં ક્યાંય નથી. અરે ભાઈ જેનું આઈ કામ હોય એનું ન્યાય હોય ને, ભગવાનને જે ગમ્યું તે ખરું. બધા ભાઈ હંપીને રહેજો, બાપાની સેવા કરજો, મા જેવા ગુણો શીખજો. આવી બધી જે વાતો કરવી ને એને લૌકિક રીત કરી કહેવાય. આ બધો ખરખરો કર્યો. જ્યારે આવેલા લોકો ભક્તિ માતાના સદગુણોને યાદ કરીને તેમનો શોક કરવા લાગ્યા ત્યારે ધર્મદેવે પોતાના હૃદયમાં ઘણી જ ધીરજ રાખીને તેમને આગળ વાત કરી. હવે ધર્મદેવની જે વાત છે એ દુનિયાના દરેક માણસોને અતિ ઉપયોગી છે.
सुनह पुरवासी जन सब ही
सुनह पुरवासी जन सब ही
तुमको बात कहत हूँ अब ही
तुमको बात कहत हूँ अब ही
जल बुद बुदवत यह देहा रखना के हा
को भरोसे ना रखना के हा
ताको भरोसे न रखना के हा
ताको भरोसे न रखना के हा
सुन हो पुरवासी जन सब ही
सुन हो पुरवासी
हे सौ नगरवासी जनो सांभळो તમારી આગળ એક વાત અત્યારે કહું છું. માનવનું જે શરીર છે તે જળના પરપોટા જેવું છે, એનો ભરોસો ક્યારેય રાખવો નહીં. ક્યારે ફૂટી જાય એનું કાંઈ નક્કી નહીં. માનવ તનમાં કે બીજા કોઈ પણ ભૌતિક તનમાં રહેલા તમામ જીવનું આ લોકમાંથી ક્યારે જવાનું થાય એનું કાંઈ નક્કી નહીં. હાલતા ચાલતા ખાતા પીતા કે ઊંઘમાં કે રમતા જમતા માણા વૈયા જાય છે.
પલ એક મે સબ હોત હી નાશા
પલ એક મે સબ હોત હી નાશા
તાકી ક્યા રખના દ્રઢ આશા
તાકી ક્યા
એક પળમાં નાશ થઈ જાય એવા શરીરની શું દ્રઢ આશા રાખવાની.
દેહ મે સાર નહીં કૌલેશા
દેહ મે સાર
આ દેહમાં એક લેશ સાર નથી.
તાકે અર્થ ક્યા કરના કલેશા તાકે અર્થ ક્યા
કરના કલેશા
તાકે અર્થ ક્યા કરના કલેશા
માટે આવા નાશવંત દેહ માટે શું કલેશ કરવાનો.
અસાર સાર માનત અજ્ઞાની
અજ્ઞાની લોકો અસારને પણ સાર માને છે.
એસી અનંત બોલે ધર્મ બાની
એસી અનંત બોલે ધર્મ બાની
ઋષિ અનંત બોલે ધર્મવાણી
આવી ધર્મદેવે ભક્તિ માતાનો ખરખરો કરવા આવેલા ને એમની આગળ બહુ પ્રકારે વાત કરી. આ વાત સાંભળીને જ માણસોને અતિ આશ્ચર્ય થયું. નગરવાસી બધા લોકોએ આ સાંભળી ધર્મદેવને સાચા અર્થમાં જ્ઞાની માન્યા, સમજુ માન્યા, અને પછી ભેગા થયેલા અયોધ્યાના બુદ્ધિશાળી શ્રેષ્ઠ નાગરિકો અરસપરસ જે વાતો કરે છે એને પણ આધારણ સ્વામીએ રેકોર્ડિંગ કરી અને લખી લીધી છે.
ધર્મ દેવ સમ નહીં કહું દેવા.
અરે ભાઈ, આ ધર્મદેવ જેવો કોઈ દેવ નહીં.
ધીરજવાન જગ મે હે વા.
આ ધર્મદેવના જેવી ધીરજ તો કોઈ ચીજ દેવથી રાખી શકાય નહીં ભાઈ.
તાકે પુત્ર, તાકે પુત્ર સબ તેહી પ્રકારા.
એના પુત્ર બધા એના જેવા જ છે.
ધીરજ ધર રહે એક હી ધારા.
જુઓ તો ખરા, નાના છે તો પણ એક ધારી ધીરજ રાખીને બેઠા છે.
એસે સમર્થન દેખે કોઈ.
આવા સમર્થ આપણે તો કોઈને જોયા નથી.
કામ પરે તબ માલમ હોય.
માણસની પરીક્ષા જ્યારે એવો કોઈ પ્રસંગ પડે ત્યારે થાય છે, અમથી નથી થતી. એવું કોઈ કામ પડે ત્યારે માણસ ઓળખાય છે.
વિપત મે ધીરજ રહે ના ધારી. સો જન સમરથ ગન ના ભારી. વિપત મે ધીરજ રહે ના.
વિપત્તિ કાળમાં ધીરજ રહે એ માણસને તમારે સમર્થ જાણવો. બધા વિપત્તિ વેળાએ ધીરજ ધારી શકાતી નથી, શાંતિ રાખી શકાતી નથી, આકળ વ્યાકળ હાફા ફાંકા ઘાંઘા થઈ જાય. પણ વિપત્તિ વેળાએ દુઃખને ટાણે પણ જે માણસ ધીરજ ધારી રહે, સૌને ધીરજ આપે, મુજાય નહીં, બીજાને મુજાવા દે નહીં, ત્યારે માનવું.
સોજન સમર્થ,
આ માણસ સમર્થ છે. અને આપણે એક સૂત્ર બોલીએ છીએ કે જેનામાં જેટલી સહન શક્તિ વધારે તે એટલો મહાન માણસ ગણાય. સહન કરવાની તેવડ બધામાં હોતી નથી. કોકને લાફો મારી દેવાનો વેત તો બધાને હોય, કોકનું ખૂન કરી નાખવાની એ શક્તિ ઘણામાં હોય, પણ સહન કરવાની શક્તિ, ખમી ખાવાની તેવડ બહુ ઓછાને હોય. સુરવીર થઈને પાંચ પચીને ઢાળી દેવા એવા તાકાતવાળા શક્તિવાળા ઘણા હોય, પણ સહન શક્તિવાળા બહુ ઓછા છે. અને સહન શક્તિ જેવી શક્તિ વિશ્વમાં કોઈ નથી. જો કેળવી શકાય તો પાંચ પચીને મારી નાખે એ મહાન ગણાતો નથી. પાંચ પચીને તડકાવી નાખે, ગગલાવી નાખે, કડવા વેણ બોલીને એના હૃદયને તોડી ચૂકી નાખે એ વાતો ગણાય. પણ બધું હૈયામાં ના હૈયામાં સમાવી દે, બધું કડવું કાતિલ ઝેર પેટમાં પેટમાં દબાવી રાખે, બધું પી જાય અને સહન કરી લે, એક શબ્દ બોલે ને, આવા પડવીરો સુરવીરો તાકાતવાન સમર્થ મહાન પુરુષો ધરતીમાં બહુ ઓછા છે. મારી નાખે એવા ગણાય. સાચા મોટા સહન કરે છે એ છે, સહન કરાવે છે એ નહીં. હા, આ દુનિયામાં જે સહન કરાવે છે ને બધાને એને લોકો સુરવીરને મહાન કહે છે. પણ એ વાત લોકોની છે, શાસ્ત્રોની નહીં, સંતોની નહીં. સંતો તો જે હોવનું ખૂબ સહન કરે છે એને મહાન ને મોટા ને સુરવીર ને સમર્થ ગણે છે.
ऐसे समर्थ न देखे कोई,
ऐसे समर्थ न देखे कोई.
काम परे तब मालूम होई,
काम पड़े तार खबर पड़े कितना समर्थ छे.
विपत में धीरज लेना भारी,
खूब धीरज विपत काल में राखवी.
સોજન સમર્થ ગણના ભારી,
જો રાખી શકે તો એને સમર્થ ગણો.
સોજન સમર્થ ગણના ભારી.
આ ધર્મ દેવ તો દેવોના પણ દેવ દેખાય છે. કેમ ભાઈઓ મારી વાત કેમ લાગી? હા હા ભાઈ, આ તો દેવોના દેવ છે. કેમ કે દેવોમાં આવી સમજણ નથી, આવી ધીરજ નથી, અરે આવા ગુણો નથી ભાઈ. આ તો દેવોના દેવ દેખાય છે, તે સિવાય આમ હોય નહીં. બીજા લોકો તો તુચ્છ બાબતમાં પણ લડતા મરતા દેખાય છે, જ્યારે ધર્મદેવ તો આવી મોટી બાબતમાં પણ કેવા શાંત બેઠા છે.
તુચ્છ બાત મે લરમરે સોજન તુચ્છ કહા, તુચ્છ બાત મે લરમરે સોજન તુચ્છ કહા. સમરથ કી રીતિ ઓર હૈ, સમરથ કી રીતિ ઓર હૈ. કામ પરે ઓલ ખાત સંતો, કામ પરે ઓલ ખાત. તુચ્છ બાત મે લરમરે સોજન તુચ્છ કહાત.
અદભુત અદભુત, નહીં જેવી વાતમાં મચ્છી મરે, લડી મરે, બાજી મરે, કપાઈ મરે, એ માણસો બધા તુચ્છ સમજવા. દયાને સમજો ને ધીરજવાન ને સમર્થ ને મોટા માણસો ક્યારેય નહીં જેવી વાતમાં ઝઘડો કરતા નથી, ગમે તેમ બકવાસ કરતા નથી. અને નાના માણસો તુચ્છ માણતો તો નહીં જેવી વાતમાં બાઈલ ચડાવી દે. કાંઈ વાતમાં હોય નહીં ને બાપા, પીસાનો કાગડો કરે ને ગજનું ગજ કરે ને કાંઈનું કાંઈ કરે. આ બધા અક્કલ વિનાના હાવ તુચ્છ બુદ્ધિના માણસો ગણાય.
તુચ્છ બાત મે લરમ રે સોજન તુચ્છ કહા.
અયોધ્યાના શ્રેષ્ઠ માણસો આવી વાત કરે,
સમરથ કી રીતિ ઓર હૈ,
સમરથ ની રીતિ જુદી છે.
કામ પરે ધર્મ હિ ધીરાજવાન નારી મિત્ર તબ જાન પરે,
પડે ત્યારે થાય, પ્રસંગ આવે ત્યારે થાય, એવું ટાણું આવે ત્યારે થાય. પાંચ જણા ગણાવે છે, એક ધર્મ, બીજા ધીરજવાન પુરુષની, ત્રીજી નારીની, ચોથા મિત્રની, આ ચાર જણાની સમય આવે ત્યારે પરીક્ષા થાય છે, અને બીજા હગાવાલાની પણ સમય આવે ત્યારે પરીક્ષા થાય છે. એ પાંચમાં ગણો તો હાલ.
ધર્મ હિતે રાજવાન નારી મિત્ર તબ જાન પરે
ધર્મની ડટતા છે એ એવો દેશકાળ આવે વિષયનો યોગ થાય ત્યારે ખબર. આનામાં કેટલી ધીરજ છે એ એવું ભયંકર દુઃખ આવી પડે, આપતકાળ આવી પડે ત્યારે ખબર પડે. આ નારી કેટલી ડાઈ છે, કેટલી સહાય થાય એમ છે, કેટલું સમજી શકે એમ છે એની પણ પરીક્ષા એવો જ્યારે વખત આવે ત્યારે થાય છે. અને મિત્રની પણ પરીક્ષા વિપત્તિ કાળમાં થાય છે. આ બધાને છે ને ચકાસી લ્યો ને તો જ ખબર પડે એની હારે કંઈક એવું કામ પડ. આ અયોધ્યાપુરીને પણ ધન્ય છે અને તે ભાગ્યશાળી છે, કેમ જે ધર્મદેવ જેવા મહાપુરુષનો અહીંયા નિવાસ છે. આપણે જેવા અભાગ્યા છીએ કે પળ પળ વારમાં હરખ અને શોક કર્યા કરીએ છીએ. બોલો, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી, અરે ક્યાં આ ધર્મદેવ ને ક્યાં આપણે, નહીં જેવી વાતમાં આપણે હરખ શોકમાં પડ્યા હોઈ છે. તુચ્છ વાતને પણ છોડી શકતા નથી આપણે તો. અરે આપણું જીવન પણ આપણા હાથમાં નથી, આપણા ઇન્દ્રિયોત્કર્ણ પણ આપણા હાથમાં નથી, કોઈનો પરિવાર સાથે આવવાનો નથી. જીવની સાથે જે જનારું છે તે પુણ્ય અને પાપનો મનમાં વિચાર જ આપણે કરતા નથી. ધર્મદેવની વાતની અસરમાં ગ્રામજનો આવી ગયા છે એટલે એના હૃદયમાં જ્ઞાનની વૈરાગ્યની સરવાણીઓ ફૂટી. જો અરે રે, કોઈનો પરિવાર ક્યાં હારે આવવાનો છે, કોઈની હારે કાંઈ પાપ પુણ્ય સિવાય જવાનું નથી, છતાં આપણે એનો વિચાર જ કરતા નથી. મારા બૈરા, મારા છોકરા, ઘર પરિવાર, ધંધા પાણી, મારું તારું, રાગ દ્વેષ, વેર ઝેર, હું તું, ઈર્ષ્યા, અધ્યક્ષા, એમાં જ પીડ્યા છીએ. મરી જાહું આમના મહણિયા ભેગા થા હું કે છું. અંધાધૂંધીમાં જ, અરાજકતામાં જ આયુષ ખપાવી દીધું આપણે તો, પણ ક્યારેય હરિનું ભજન કર્યું નહીં. અરે રે, આપણે તો બહુ બોઘા નીકળ્યા. ધર્મદેવની વાતમાંથી આપણને આપણી નિમ્નતા ઓળખાણી, અજ્ઞાન ઓળખાણું, પ્રમાદ ઓળખાણો. હરિના ભજન વિના તો મહાન દુઃખ આવવાનું છે, નક્કી છે. ભજન કર્યા વગર તો લખચોરાશી જન્મ મરણ આદિ વ્યાધિ ઉપાધિ અનેક પ્રકારના દુઃખ અનેક કાળ સુધી અનેક જન્મમાં ભોગવવાના છે. ભજન કરશું તો ભવસાગર તરશું ને ધામ ભેળા થશું ને અખંડ હરિની સેવાનું સુખ મળશે. ભજન કર્યા વિના તો અપાર દુઃખ આવવાનું છે. અરે રે, ત્યાંની તપાસ કોઈ જ કરતું નથી, કોઈ કરતું જ નથી. આમ એક ડાયા હૃદયરામ નામે બ્રાહ્મણ હતા, તે વચમાં બોલતા હતા. હા, પંડિત હૃદયરામ જે ઘનશ્યામ મહારાજને ભણાવતા, ઘનશ્યામ મહારાજના ગુરુ બરાબર છે, એણે આ બધી વાત કરી. એ બહુ ભગત હતા અને ઘનશ્યામ મહારાજને વિશે એને ભગવાનપણાની બુદ્ધિ થઈ ગઈ હતી. એના હૃદયમાં આવા વિચારો ફૂટ્યા ને એ આ ખરખરાની વચ્ચે આવી બધી વાતો કરવા લાગ્યા. અને આજ પણ જ્યાં ખરખરો કોકનો થતો હોય ત્યાં ડાયા માણસો આવી બધી વાતો કરતા હોય છે, બધાને ધીરજ અને જ્ઞાન વૈરાગ આપતા હોય છે. અયોધ્યાવાસી જે મોટા માણસો હતા તેમણે ધર્મદેવની પાસે આવીને કહ્યું કે અમારા જેવું જે કાંઈ કામકાજ હોય તે બાપા અમને પોતાના જાણીને કહેજો. ઓ ધર્મદેવ, એ ધર્મદેવ, અમારા ઘરમાં જે કાંઈ વસ્તુ પદાર્થ હોય તેને આપની જાણજો, હો પોતાની જાણજો, માગતા કાંઈ સંકોચ રાખશો માં. આવી વાત કહીને બધા નગરવાસી લોકો પોતપોતાની ઘરે ગયા. આને ડાયાપણું કહેવાય. કોઈને આવા ટાણે શબ્દો કહેવા એ સજ્જનતા છે. કઈ કામકાજ હોય કેજો, અમારું તમારું જાણજો. અને બોલી પાળવું હા પાછું, ખોટી માખણ પટ્ટી કરવી નહીં. અયોધ્યાના મોટા ઘરની જે સ્ત્રીઓ હતી, મોટા ઘરની, તે સુવાસિની બાઈ પાસે આવતી અને તેને ધર્મકુળની પત્ની જાણીને મોટા દેવને વંદન કરે તેમ તેને વંદન કરતી. બોલો લ્યો. તે સ્ત્રીઓ આવીને ઘરનું જે કાંઈ કામકાજ હોય તે કરતી. તેમાં વલની નામે એક તંબોલી જાતિની સ્ત્રી હતી, તે આવીને ઝાઝા ભાગનું કામ કરી જતી અને ભક્તિ માતાએ બેન કરી હતી. બહુ ડાઈ હતી આ અયોધ્યાની સ્ત્રીઓએ આવીને જે બધી વાતને સ્તુતિ કરી એમાં આ વલની વધારે બોલતી. અને હમણાં જે બધી અયોધ્યાના માણસોએ વાત કરી એમાં હૃદયરામ પંડિત વધારે બોલતા જ્ઞાનની વાતો. શ્રી ઘનશ્યામને બાળક જાણીને વલનીએ સેવા કરીને ઘણો લાભ લીધો હતો. ધન્ય ભાગશાળી વલની. સુવાસની બાઈ અને વલની એ બંને મળીને પ્રેમવતી માતાની જેમ જ શ્રી ઘનશ્યામની એ જન્મથી 11 વર્ષના થયા ત્યાં સુધી સેવા કરતા રહ્યા હતા. એણે બહુ સેવા કરી હતી. પ્રેમવતી જીમી માતહી ઘનશ્યામ ગની તેહ, તાકુ લાલ લડાયે બહુ કરી કે નવતમ નેહ. અરે પ્રેમવતી માતાની જેમ જ શ્રી ઘનશ્યામને પોતાના ગણીને તે બંનેએ નવા ને નવા સ્નેહથી હંમેશા ઘનશ્યામને લાલ લડાવ્યા છે વલની અને સુવાસની ભાભીએ. બડે હિ રામ પ્રતાપ તીન છે છોટ ઘનશ્યામ તે હિ, ઈચ્છા રામ હિ આપ તીન સે છોટ ભયે હું વિમલ. તીન ભાઈ સુખધામ સબ દેવન સે પર હિ પર, સો તીન મહી ઘનશ્યામ સામર્થ કરી કે અતિ અધિક. મોટા ભાઈ રામ પ્રતાપજી, એનાથી નાના શ્રી ઘનશ્યામ અને એમનાથી નાના ઈચ્છારામજી જે નિર્મળ સ્વભાવના હતા, ત્રણેય ભાઈ સુખનું ધામ હતા અને સમગ્ર દેવોથી પણ તેઓ શ્રેષ્ઠ હતા, પર હતા. તે ત્રણેયમાં પણ શ્રી ઘનશ્યામ તો સામર્થ્ય કરીને અતિશય અધિક હતા. નૃપ યહ બાત કહત મેં જોઈ, તાકી ગમ નહીં હે કોઈ. શ્રીહરિ એક જાનનહારા, તાકો દેખ કૌ લહે ન પારા. હે નૃપ, મુક્તાનંદ સ્વામી બોલ્યા, અરે રાજા, હું જે વાત કહું છું તેની મને કાંઈ ગમ નથી. નૃપ યહ બાત કહત મેં જોઈ, તાકી ગમ નહીં હે કોઈ. એની આ વાત હું કહું છું પણ મને કાંઈ ગમ નથી. શ્રી હરિ જ એક બધું જાણે છે, જેમ છે એમ. ભગવાન જ એક સર્વજ્ઞ છે. શ્રીહરિ એક જાનનહારા, તાકો દેખ કૌ લહે ન પારા. તેમના સર્વજ્ઞપણાનો કોઈ દેવ મનુષ્ય પણ પાર લઈ શકતા નથી. શ્રીહરિ જેને જેટલું જણાવે, જ્ઞાન આપે છે, તે બધા મોટા મોટા દેવ કહેવાય છે અને તે તેટલું જાણે છે. હું કાંઈ જે કાંઈ બોલું છું એમાં મને કાંઈ ગમ નથી. ભગવાન જેટલું મને જણાવે છે એટલું તમને કહું છું. બાકી બધું શ્રી હરિ જાણે, એમના મહિમાનો કોઈ પાર પામી શકતું નથી. અરે મોટા મોટા દેવો નહીં, ભગવાન જેટલું જ્ઞાન આપે એટલું હોય અને એટલા એ મોટા દેવ કહેવાય છે. હેન્દ્રુપ, શ્રીહરિએ મારા ઉપર કૃપા કરીને જેટલી વાત મને જણાવી દીધી છે એટલી શ્રીહરિને મનમાં સ્મરણ કરીને હું તમને કહું છું, અને જેટલી શ્રીહરિએ મને સ્મરણ શક્તિ આપી છે તેટલી વાત હું તમને જણાવી રહ્યો છું. હું તો જડમતી વાળો છું, મેં જડમતી કશું ન જાણું, તાકી કૃપા સે બાત છો આનું. હું તો જડમતી વાળો છું, કાંઈ સમજતો જાણતો નથી, તેમની કૃપાથી જ હું આ વાત કહી રહ્યો છું. ગજબનો નિર્માનીપણું છે ને મુક્તાનંદ સ્વામીમાં, ગજબનો નિર્માનીપણું છે ને. હું તો જડમચી વાળો છું કે કાંઈ જાણતો નથી. તો આપણે તો જરાક પાટે બેહીને બોલતા શીખ્યા ત્યાં તો એમ સમજી કે હું જ જ્ઞાની છું, મને જ ખબર પડે છે, બાકીના બધા હેઠે બેઠા એ અજ્ઞાની છે. લ્યો, બધાને જ્ઞાનનો દાતા હું. કાંઈ ખબર ન પડતી હોય તો એ પોતાને બુદ્ધિશાળીને ડાયો ને સમજણો ને હું હારામાં હારું મંતવ્ય આપું ને મને પ્રશ્નના ઉત્તર બધા કરતાં વધારે હારા આવડે ને હું બધું વધારે યાદ રાખી શકું છું ને હું ડાયો ને હું સમજણો ને હું આગેવાન, એવું બધું મગજમાં હાલ્યા જ કરે હે. અને મુક્તાનંદ સ્વામી તો એમ બોલ્યા, મેં જડમતી કશું ન જાણું, તાકી કૃપા સે બાત સો આનું. આમ રહેવું જોઈએ આપણા મનમાં. લ્યો, सब बात है हरि के हाथा, सो जब ही कृपा करे नाथा, तब महाअगम बात है जेती, सब ही कहने में आवे तेती। બધીજ બાબત હરિના હાથમાં છે, તે નાથ જ્યારે કૃપા કરે છે ત્યારે ગમે તેવી અગમ્ય વાત હોય તો પણ તે કહી શકાય છે, બોલી શકાય છે, લખી શકાય છે, એની કૃપાથી તો બધું યાદ આવી જાય, અગમ જ્ઞાન પણ સ્ફૂરી જાય, બોલો ભવિષ્યની ખબર પડી જાય કે આમ થશે ને આમ થાય ને તેમ થાય આપણું બીજાનું, એ જ્યારે કૃપા કરે ત્યારે આ બધું થાય, કોકના અંતરનું જાણી જાય, પણ એની કૃપા વિના તો કાંઈ ખબર પડે નહીં પોતાની હતી। અગમ બાત કો કેના જોવું, સો મહા દુસ્તજ હી હોવું, સબકે અંતર બેઠત જબહી, સિદ્ધાંત બાત કહાવત તબહી। અરે ભાઈ, અગમ્ય વાત કહેવી તે ઘણું દુષ્કર કામ છે, વાત જ્યારે સૌના હૃદયમાં બેસે સમજાય જાય ત્યારે તે વાતને સિદ્ધાંતની વાત કહેવાય છે। તામે સુબુદ્ધિ જો આસ્તિકા, જાકુ મોક્ષ કો હે ખપ નિકા, નિષ્કપટ કુટિલતા નાઈ, તાકુ બાત યહ તર્ત મનાઈ। હા, આ બધી સિદ્ધાંતની વાત કહેવી ઘણી કઠણ હોય છે, ભગવાનની કૃપા થાય છે ત્યારે કહેવાય છે। અરે ભાઈ, કહેવી કઠણ છે એમ જ સમજવી કઠણ છે, ભગવાનની કૃપા થાય તો જ સમજાય, હો, અને સૌના હૃદયમાં સમજાય જાય, બેહી જાય એમ વાત કહેવાય, તે સિદ્ધાંતની વાત કહેવાય। એમાં જે સદબુદ્ધિવાળો હોય, જે આસ્તિક હોય અને ખરેખર મોક્ષનો ખપવાળો હોય અને પાછો નિષ્કપટ હોય અને જેમાં કુટિલતા ન હોય, તેને વાત તરત સમજાઈ જાય છે, કેમ જે એને ભગવાન સમજાવે છે, એ વાત સમજ્યાનો પાત્ર છે, વાત સમજવાના પાત્ર થવું હોય તો આટલાવાના જોઈ, હો, સારી પવિત્ર બુદ્ધિ જોઈ, અતિ દ્રઢ આસ્તિકતા જોઈ, ખરેખરો ભગવાનને પાયમાનો ખપ જોઈ, અને ચોથું નિષ્કપટપણું જોઈ, અને પાંચમી કુટિલતા ન હોવી જોઈએ, લુચ્ચાઈ ન હોવી જોઈએ, બસ આટલી જેને હોય પાત્રતા એને તરત જ બધી વાત સમજાઈ જાય। અદ્ભુત વાત છે,
નિષ્પાપ અંતર જે હી શુદ્ધા, પાપ અંતર જે હી શુદ્ધા, સો સુની કબુ ન બોલત ઉધા, સો સુની કબુ ન બોલત ઉધા, સુબુદ્ધિ જન કો અમૃત જૈસા, પાપ અંતર જે હી શુદ્ધા,
જેનું હૃદય નિષ્પાપ હોય, શુદ્ધ હોય,
સોન સુની કબુ બોલત ઉધા,
તે સારી વાત સાંભળીને ક્યારેય અવળું બોલે, ક્યારેય અવળું બોલે, હવળું જ લે, હવળું જ લે, જેનું અંતર શુદ્ધ હોય ને, નિષ્પાપ હોય ને, એ બધી વાત પોઝિટિવ પણ હવળી જ લે, હકારાત્મક જ એનું વલણ વળે।
સુબુદ્ધિ જન કો અમૃત જૈસા, સુબુદ્ધિ જન કો અમૃત જૈસા,
સારી વાતો, ખપની વાતો, કલ્યાણની વાતો, સદબુદ્ધિ વાળાને અમૃત સમાન જણાય, એને અમૃત સમાન જણાય, બહુ ગમે, પણ કુબુદ્ધિને તો તે ઝેરના જેવી લાગે છે। એટલે હારી કલ્યાણની વાર્તા એને ઝેર જેવી લાગે, કારણ કે અંદર કુબુદ્ધિ પડી છે, સમજ્યા, અહંકાર રૂપી, ઈર્ષ્યા રૂપી, અદેખાઈ રૂપી, કેવળ મનનું ધૈર્ય જ કરવા રૂપી, હું શ્રેષ્ઠ છું એવી માન્યતા રૂપી, મને સમજણ છે, આવી બધી માય કુબુદ્ધિ પડી છે. એટલે એને છે ને સારી કલ્યાણની વાત પણ કડવી ઝેર જેવી લાગે છે. કીડીઓ સડવાનો પીડા થવા માંડે એ વાત સાંભળતા સાંભળતા. વાત ખોટી કાંઈ હોય નહીં, પણ અંતર શુદ્ધ નહીં હોવાથી વાત મીઠી લાગે નહીં, વાતમાં રસ પડે નહીં, સભામાંથી ઊભું થઈને ભાગી જવાનું મન થાય, અને કોઈ વઢતો હોય તો સામે એના દોષો ગોતવા માંડવાની ઈચ્છા થાય, અને સંકલ્પો મન માંડે કરવા. તો તમે ક્યાં દૂધમાં ધોયેલા છો, મધમાં બોળેલા છો? 10 વર્ષ પહેલાં 15 વર્ષ પહેલાં તમારે એકવાર આમ થયું હતું, તમે આમ હતા ને તેમ હતા, તમે ખોટું કર્યું હતું, તમે બાઈફું હતું, એમ મન એનું અશુદ્ધ હોવાથી અવળે સંકલ્પે ચડે. પણ શુદ્ધ અને સારી કલ્યાણની વાત હવળી લે નહીં બાપા, હવળી જ લે. અદ્ભુત વાત.
નિષ્પાપ અંતર જે શુદ્ધા,
નિષ્પાપ અંતર જે શુદ્ધા,
સોસુની કબુ ના બોલત ઉદ્ધા.
એ સારી વાત સાંભળે ને ક્યારે અવળું બોલે નહીં, અવળું જ લે.
સદવાર્તા સુબુદ્ધિ જનકો અમૃત જૈસા, સુબુદ્ધિ જનકો અમૃત જૈસા, કા બુદ્ધિ જનકો વિષ હૈ તૈસા,
બુદ્ધિ જનકો વિષ હૈ તૈસા,
જૈસે જન જી હા તૈસે ઉચરના,
જૈસે જન જી હા તૈસે ઉચરના.
આ આગલી ચોપાઈમાં વાત કરી સિદ્ધાંત છે. કુબુદ્ધિ વાળા વાત અવળી એટલે અહંકારી ને હવળું પડે ને.
માટે વાત કરનારા શ્રોતા એ બહુ સમજીને બોલવું, વિચારીને બોલવું, તાણું જોઈને બોલવું, માણા જોઈને બોલવું, એનો સ્વભાવ જોઈને બોલવું, એનો ખપ જોઈને બોલવું, નહીતર હવળું ન થાય અવળું થાય એમ કે. હવળું જ કરવું હોય તો બોલનારા એ ધ્યાન રાખવું, સમજનારા તો સાંભળનારા તો અજ્ઞાની હોય, પણ તમે બોલો છો તો જ્ઞાની હશો તો જ બોલતા હશો ને. માટે તમારે બોલવામાં ધ્યાન રાખવું જોઈએ એમ કે.
જૈસે જન જી હા તૈસે ઉચ્ચરના,
જેવો શ્રોતા હોય ત્યાં તેવી પદ્ધતિથી વાત કરવી જોઈએ.
તબ યહ કથા હવે સુખ કરના,
તો આ કથા સુખકારી થાય.
પટા ખેલ સે ખેલ યહ ભારી,
પટાના ખેલ કરતા પણ આ વાત કરવા રૂપી ખેલ ઘણો કઠણ છે. વાત કરવાનો ખેલ બહુ અઘરો જ પટ્ટા ખેલવા કરતા. પટ્ટા ખેલવામાં વાગે કા વગાડી દેવાય, એમ વાત કરવામાં વાગે અને કા વગાડી દેવાય. આ એક ખેલ છે. આવડે તો આવડે, પટ્ટા ખેલતા બધાને ન આવડે, એમ વાત કરતા બધાને નથી આવડતી. ઘણાની વાતથી જાજુ નુકસાન થતું હોય છે, અને ઘણાની વાતથી જાજી બધે સફળતા થતી હોય છે, સુખ જ થતું હોય છે. ઘણાયના જીવન સુધરતા હોય ને પવિત્ર થતા હોય છે.
પટ્ટા ખેલ સે ખેલ યહ ભારી,
પટ્ટા ખેલ સે ખેલ યહ ભારી,
ગુરુ સે સીખ નાહી વિચારી,
ગુરુ સે સીખ નાહી વિચારી.
વાત કેમ કરાય, ક્યારે કરાય, કોને કેટલી કરાય, કેવી કરાય, એ બધી વાત ગુરુથી તમારે શીખવી જોઈએ. એ ભાઈ ગુરુ પાસેથી આ શીખવું જોઈએ, આમાં તો ગુરુ કરવો પડે. બોલો હવે આપણે વાત કેમ કરવી, કેટલી કરવી, કેવી કરવી, ક્યારે કરવી, શું કરવી, શું ન કરવી, કેટલી કાપી નાખવી, કેટલી કરવી, એના માટે ગુરુ કર્યો હતો નથી. હે પછી જ્યાં જોવાના આખી દુનિયામાં વાતે કરીને દુઃખ ઉભા થાય છે. હે તમને ખબર છે, દિવાસળીથી અને લાઇટથી જેટલા નથી હળગી ગયા ને એટલા આ દુનિયામાં વાતે કરીને હળગી ગયા છે. સમજાણું તમે? અને કહો ચંદ્રની ચાંદનીથી અને સમુદ્ર અને સરોવર ઉપરથી આવતી ઠંડી હવાથી અને માથે પાણી રેડ્યાથી આ જગતમાં જેટલા નથી ઠર્યા એસી થી જેટલા નથી ઠર્યા એટલા માણસો સારી વાતો થી ઠર્યા છે. આટલું કામ સારી વાત ઠાર્યાનું કરે અને અગ્નિ થી વૈશાખ મહિનાના ઉનાળાના તાપ થી અને બીજી એવી કોઈ પણ દાહક બાબતથી માણસ જેટલા બળ્યા હળી ગયા નથી ને એટલા એવી વાતોથી માણસ આ દુનિયામાં બળ્યા છે અને હળી ગયા છે. માટે વાર્તા વિવેક તો શીખવો જોઈએ, કેમ બોલવું ને કેમ વાત કરવી, આમાં ને સુધરે ને એનું ભલું થાય એમ કહેવાનું કામ બધાથી થાય એવું નથી. સ્વભાવવશ વાત કરવાથી હામાને ફાયદો થતો નથી, હામાનું સુખ અને દુઃખ ને એના અંતરને શાંતિ થાય એમ વાત કરીએ જ માણસનું ભલું થાય છે. ભલે તમારી વાત સાચી હોય, હારી હોય, એના કામની હોય, તો પણ એ માણસ જ્યાં સુધી શુદ્ધ નથી, પાત્ર નથી, ત્યાં સુધી તમારે એ વાત રેડતા ધ્યાન રાખવું. અમૃત પણ એને ઝેર બની જાય. એટલે આવું આમાં લખ્યું છે, પટ્ટા ખેલ સે ખેલ યહ ભારી, ગુરુ સે શીખના હી વિચારી. દેશ અને કાળની વાતનો, પરિસ્થિતિનો, સંજોગોનો જેને પાકો અભ્યાસ હોય તે જ જ્ઞાની ગુરુ છે એમ જાણવું. ક્યાંથી થવાય આ બધાથી? લ્યો લ્યો, દેશકાળને, સમયને, માણસને, બુદ્ધિને, બધી રીતને ઓળખે, પરિસ્થિતિ, સંજોગ, સમય બરાબર જાણે, એનો જેને પાકો અભ્યાસ હોય, અનુભવ હોય, એ જ જ્ઞાની ગુરુ છે એમ સમજવું. દેશકાળનું જ્ઞાન જેને ન હોય તેવાને તો ગધેડા જેવો જાણવો. તે ગમે ત્યાં ઊંચું ડાસું કરીને ભૂક્યો જ હોય, જેમ ગધેડાના શબ્દ ભૂકણને સાંભળવાથી મનમાં ત્રાસ થાય છે તેનાથી કોઈને શાંતિ થતી નથી, અરે ઉલટો પોતાનો તથા બીજાનો તે વિનાશ કરે છે. ગધેડાને જેમ ગમે એમ ભૂંકવું એનાથી શું સારું થાય? શબ્દ તો ગોળી કરતા, મશીન ગનની ગોળી કરતા અને તીખા બાણ કરતા પણ વધારે તીવ્ર ગતિ વાળો નુકસાનકારક ને વિનાશક છે. અને હું કહું તો શબ્દમાં અણુ બોમ્બ કરતા વધારે તાકાત છે. શબ્દને કોઈ સામાન્ય મૂલવશો નહીં. શબ્દથી માણા મરતો મરતોય જીવી જાય અને શબ્દથી જીવેલોય મરી જાય. એક શબ્દે સુખ ઉપજે ને એક શબ્દે સુખ જાય. જ્ઞાન એક શબ્દે જીવીએ ને એક શબ્દે મોત થાય. શબ્દની તો શક્તિ જ ગજબ છે, શબ્દમાં બહુ તાકાત છે એમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું. અખંડ એવા શબ્દ સાંભળવાથી માણસ આંતકવાદી બની જાય છે અને અખંડ એવા શબ્દ સાંભળવાથી માણસ મુક્તાનંદ સ્વામી જેવો બને છે, ગોપાલ સ્વામી જેવો બને છે. માટે કેવા શબ્દ બોલવા ને કેવા શબ્દ ન બોલવા એનો વિવેક કોઈ મોટા સંત પાસેથી, કોઈ ગુરુ પાસેથી શીખવો જોઈએ. જ્ઞાન સે ગુરુ હો, ગુરુ કો ગુણ ઓર હી રહત. જનન જાનત બોત, જવેરી કો કહે બહુત નહીં.
જનન જાનત બોત, જવેરી કો કહે બહુત નહીં.
અરે જ્ઞાન સે ગુરુ હો, જનન જાનત બોત, જવેરી કો કહે બહુત નહીં.
જનન જાનત બોત, જવેરી કો કહે
જ્ઞાન સે ગુરુ હોત, ગુરુ તો જ્ઞાનથી જ થાય છે. ગુરુ કો ગુણ ઓર હી રહત, તે સિવાયના ગુરુમાં બીજા ગુણો હોય છે, નથી હોતા એવું નહીં. ગુરુ કો ગુણ ઓર હી રહત, પરંતુ ગુરુ થવામાં જ્ઞાન મુખ્ય બાબત છે. બીજા ગુણ હોય, તપશ્ચર્યા હોય, સમજાણું સેવાનું અંગ હોય, ભક્તિ બહુ હારી કરતા હોય, આ બધા ઘણા ગુણો હોય, પણ ગુરુ થવામાં આ બધા ગુણો હોવા છતાંય જ્ઞાન અગત્યમાં અગત્યની બાબત છે. જ્ઞાન વિના ગુરુ થવાય નહીં. અને સંતવાણીમાં પણ લખ્યું છે, જ્ઞાનહીન ગુરુ નવ કીજીએ, વંદ્યા ગાય સેવે શું ફળ થાય. જન ન જાનત બોત ઝવેરી કો કહે બહુત નહીં. અરે ભાઈ, આ બાબતને ઝાઝા લોકો સમજતા નથી. આ જે બાબતનું વર્ણન થઈ રહ્યું છે એ વાતને ઝાઝા લોકો સમજતા નથી, કારણ કે ઝવેરી તો કોઈક જ હોય, ઝાઝા હોતા નથી. હરી પ્રગટ જબ હોય તબ ન બાત કો મેલ કો. હવે એક વાતનો અપવાદ કરી નાખે છે કે જે મનુષ્યએ કોઈએ વાદ લેવા જેવી વાત નથી. આ જે બધી વાત કરી એ મનુષ્યની છે, સમર્થ એવા શ્રી હરિજીની નથી. અથવા તો કોઈ એવા મોટા પુરુષ હોય એ તો આમાંને ગાળી દઈને સત્સંગ કરાવે, એની વાત નથી. એટલે કે છે, હરિ પ્રગટ જબ હોય તબન બાત કો મેલ કોઉ, જ્યું ચાહે ત્યું સોય, કર્ણન કુ સમર્થ એક હી તેહી. હવે એમ કહે છે કે જ્યારે ભગવાન પ્રગટ પ્રત્યક્ષ હોય ત્યારે કોઈ વાતનો મેળ રહેતો નથી, તેઓ જે ચાહે તે કરે, કારણ તેઓ મહાન સમર્થ છે. માટે ત્યાં પાછું અડાડવું નહીં એમ કહે છે. સમર્થ કો નહીં મેલ, જો કરે સો સત્ય હિ સત્ય, ઓર ન કરના ખેલ, દેખા દેખી સો જોઈ કર. હવે કહે છે, સમર્થ કો નહીં મેલ, સમર્થને કાંઈ મેળ નથી હોતો, અર્થાત સમર્થને કાંઈ દોષ નથી હોતો, તેઓ જે કરે તે સાચું જ ઠરે છે. ઓર ન કરના ખેલ, પણ બીજાએ દેખા દેખીથી તે ખેલ કરવો જોઈએ નહીં, અને જો કરે તો ઉપાધિ બહુ થાય. સમર્થ કો નહીં મેલ, જો કરે સો સત્ય હી સત્ય,
સમર્થ કો નહીં મેલ, જો કરે સો સત્ય હી સત્ય,
ઓર ન કરના ખેલ, દેખા દેખી સો જોઈ કર.
આ તરંગનો છેલ્લો સોરઠો. અયોધ્યાના માણસો વાતો કરતા હતા, એ વાતમાં આધારન સ્વામીને પોતાના દિલની વાતો સામેલ કરાઈ ગઈ. આપણને ખબર ન પડે કે અયોધ્યાના માણસો બોલે છે કે સ્વામી બોલે છે. અયોધ્યાના માણસો બોલ્યા ત્યાં સુધી આપણને ખબર પડે ધર્મદેવ બહુ હારા છે એમ કરીને વાત કરી. હૃદય રામ આવું બધું બોલ્યા ત્યાં સુધીની વાત અયોધ્યાના માણસોની, અને પછીનો જે વિવેક ને વાત ને બધું આવ્યું એ આધારાનંદ સ્વામીના હૃદયમાંથી આવ્યું. અતિશય અદ્ભુત જ્ઞાન આવ્યું, જીવના કલ્યાણને કરે એવી વાત સ્વામીના હૃદયમાં રહીને મહારાજે લખી. અને આવી મનનીય વાતો જો આપણે સાંભળીશું અને ધીમે ધીમે આ પ્રમાણે આપણે આપણો સ્વભાવ બનાવશું, જીવન વર્તન વાણી વિચાર આવા કરશું, તો આપણું તો કલ્યાણ થશે જ, પણ આપણું જીવન વાણી વર્તન સ્વભાવથી બીજા અનેકના પણ કલ્યાણ થઈ જશે. બોલો, અનેકનું ભલું થશે. માટે કથા વાર્તાથી સદગુણો કેળવવા, સદવર્તન જીવનમાં અપનાવવું એ ખરેખર કરવા જેવું છે. છેલ્લે એમ કહે છે કે જેમાં જેટલું માપ હોય છે તેમાં તેટલી જ વસ્તુ ભરી શકાય છે, વગર માપે તો તે સહજ વાતમાં ઉલટું થઈ જાય છે. જેમાં જેટલું માપ હોય અર્થાત જે વાસણ જેવડું હોય એ વાસણમાં એટલી જ વસ્તુ ભરી શકાય. વધારે જો એમાં તમે ભરો તો એ વાસણ તૂટી જાય, ફાટી જાય. એમ જે માણસ જેવો હોય તે માણસમાં તેવું અને તેટલું જ જ્ઞાન પીરસાય, એટલું જ કહેવાય. વધારે જો એને કહો તો ખમે નહીં, હેરાન થાય. વગર માપે તો સહેજે જ વાતમાં ઉલટું થઈ જાય છે, ઊંધું થઈ જાય. કરવા હોય ગણપતિને થઈ પડે હનુમાનજી, કરવું હોય હારું ને થઈ જાય નઠારું. માટે વાત કરવાનો વિવેક શીખવો. કેવી સરસ વાત આવી, ઘી જેવી વાત છે ને. અને આપણે સાધુ સંતો એ વાતું કરવાનો ધંધો, રોજ ઉઠીને આપણે કથા વાર્તા અને બીજાને ઉપદેશ દેવો, કોકને બેહાડીને હોરડવો હોરવો, એ જ ધંધો. સુતારો જેમ લાકડા હરોડીને હરખા કરે એમ આપણે માણા હરોડીને હરખા કરવાના. હવે જો ન આવડે તો હરખો થવાને બદલે હામો થાય. હે, વાતે કરીને હરખો થાય ને વાતે કરીને હામો થાય, એ બધું વાતમાં છે. માટે માણાનો સ્વભાવ ઓળખી, એનો ખપ ઓળખી, એની શુદ્ધિ અશુદ્ધિને જાણીને, પાત્રતા જાણીને પછી એની આગળ બોલવું. કહેવાય તો કહેવું, નહીતર મૌન રહેવામાં તો કાંઈ બગડતું નથી. બોલ્યો બગાડો એના કરતાં મૌન રહ્યો ને સુધરશે નહીં તો કાંઈ નહીં, પણ બગડશે તો નહીં, એટલું તો સારું. ફાયદો જ છે તો. આવી સરસ મજાની સિદ્ધાનંદ સ્વામી આજ વાત પીરસી, જે દુનિયાભરના તમામ માણસોને માટે ઉપયોગીની છે. કારણ કે જે કોઈ માણસ મુખથી જે કોઈ શબ્દ બોલે છે તે કોકને સંભળાવવા બોલે છે, પોતાને સાંભળવા જ બોલે નહીં. અને કોકને સંભળાવવાનો આશય એટલો જ હોય છે કે તમે કાંઈક હરખા થાવ, આમ ન હોય આમ હોય, કાંઈક સમજો, કાંઈક સુધરો, બસ આ આશયથી જ શબ્દ બોલાતા હોય છે. અને એ શબ્દ જો સામાની નિમ્નતાને લઈને કે એમને વિશે રહેલા કોઈ દેશકાળના પાસને લઈને હવળા ન પડે, સુખદાયી ન થાય, તો તમારો આશય એમનું ભલું કરવાનો હોવા છતાંય ભલું થઈ શકતું નથી. ઉલટાનું ભૂંડું થાય, અને ભૂંડું જેનું થાય એ પાછો ભૂંડું કર્યા વગર રહે નહીં. સારું જેનું કરીએ એ સારું જ કરે. માટે આ આધારણ સ્વામી આવું આ ગ્રંથમાં ઘણી વાર કહે છે. આપણે આવું વારંવાર સાંભળ્યા કરશું ને તો આ વિવેક આપણામાં પણ આવશે, અને બધાયનામાં આવશે. કથા સાંભળશે એના બધામાં. ધરતી ઉપર આ વિવેક દરેક માણસોને ઉપયોગી છે, જરૂરી છે, કામનો છે, કલ્યાણકારી છે, અને ધામમાં જવામાં સુખદાયી છે. અહીં લોકમાં રહેવામાં બહુ સારો, સમૂહ જીવનમાં બહુ સારો, ભાવનાથી કુટુંબમાં રહેવામાં આ વિવેક બહુ સારો, અરસપરસ આત્મીયતા ટકાવવામાં બહુ સારો. બધાએ કાંઈ આપણે મુક્ત થઈ ગયેલા માયા પર બ્રહ્મરૂપ નથી. હવમાં કારણ શરીરને, દેહના ભાવને, સૂક્ષ્મ શરીરના સંકલ્પોને બધું છે. એટલે આ બધું હોતા આપણે બધા શાંતિથી સુખરૂપ ભેળા આત્મીયતા રાખી એકબીજાને માટે જીવી શકીએ, સેવાને સત્સંગ પ્રેમથી કરી શકીએ, એને માટે આ વાણી વિવેક બહુ ઉપયોગી છે. અને જો ભેગા રહેશું, એકબીજાની વાતને પ્રેમથી સાંભળીશું, એવી આત્મીયતાને વિશ્વાસને જો ટકાવી શકશું, તો ધીમે ધીમે આપણામાં રહેલી અશુદ્ધિ કે આમાંમાં રહેલી નિમ્નતા કે અશુદ્ધિ કે કુબુદ્ધિ કે અહમતા કે શ્રેષ્ઠતા જે હશે તે ટળશે. પણ વાણી વિવેક ચૂકીને ગમે એમ બોલીને વેરઝેર ઊભા કરી દીધા અને આત્મીયતા તોડી નાખ્યા પછી તો કાંઈ તમારી હોના જેવી કે અમર જેવી વાત પણ એને કામની રહેતી નથી, ઉપયોગી થતી નથી. તમારી ઘણી બુદ્ધિ કે ઊંચાઈ કે વિજ્ઞાન કે જ્ઞાન કે સાધુતા કે કાંઈ પણ તમારામાં જે હોય તે એને પછી કાંઈ કામનું રહેતું નથી. માટે વિશ્વાસ અને પ્રેમ નભી રહે એમ વાત કરાય ને એમ રહેવાય. આત્મીયતા જો જીવતી હશે, એક દી મેં નહોતું કીધું કે વિશ્વાસ રાજીપો એ બધા મૂળિયાઓ આત્મીયતા એ ટકે તો એ ડાળ જરૂર સુધરી થઈ જાય, સારી થઈ જાય. પણ ડાળ સુધારવા મૂળિયા કાપી નખાય નહીં. એ વાત પાછી ફરી વાર આવી લ્યો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિત્રામૃત સાગરના પ્રથમ પુરમાં ધર્મદેવની સમજણ તથા સાચા ખોટા ગુરુના લક્ષણ કયા એ નામે 72મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજ જય.